તારીખ 16-9-1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 509 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 211
શ્રીમદ રાજચંદ્ર રચનામૃત પત્ર 509 ચાલે છે 410 દેહ અને આત્મા ભિન્ન છે એ વિશે હું પ્રતિપાદન કરું છું. દેહ અને આત્મા સંયોગમાં સહચારીપણે વર્તે છે, અનેક કાર્યો બંનેના સાથે હોવાપણાને લઈને નિષ્પન્ન થતા જોવામાં આવે છે, અને તેથી જગતમાં દેહ અને આત્માની સર્વથા ભિન્નતા છે તે જરા પણ પ્રસિદ્ધ નથી. એક મૃત્યુકાળે દેહથી આત્મા જુદો થઈ જાય છે એવી એક વાસ્તવિક પરિસ્થિતિ સર્વને જણાય છે, સમજાય છે, તો પણ એ તો મૃત્યુ પ્રસંગનો વિષય છે. જીવંત દશામાં બંને જુદા છે એ વાત સ્વીકારવામાં આવતી નથી, અથવા સ્વીકારવી મુશ્કેલ પડે છે, કઠણ પડે છે જીવને. જે શાસ્ત્રોમાં દેહને આત્માનું ભિન્નપણું પ્રકાશ્યું છે, પ્રતિપાદિત કર્યું છે, એ શાસ્ત્રોના અધ્યયન કરનારને પણ ઘડીભર એ વાત વિચારવી કઠણ પડે છે કે દેહને આત્મા જો સર્વથા ભિન્ન માનીએ તો સંયમ અસંયમ વગેરે અનેક પ્રશ્નો પણ ઉત્પન્ન થાય છે. તો સર્વથા નહીં પણ કાંઈક જુદા, કાંઈક ભેગા એવું અસ્પષ્ટપણું જાણે જાણે અભિપ્રાયમાં રહી જાય છે. એથી વધારે એક પ્રસંગ અહીંયા એ દ્રષ્ટાંત રૂપે લીએ છે કે જેણે દેહને આત્મા ભિન્ન જાણ્યા એવા જ્ઞાની પુરુષ, એને વેદનાના પ્રસંગની અંદર દેહને આત્મા ભિન્ન રહેતા હોય એવું જોવામાં નથી આવતું. જગતના સર્વસાધારણ જીવને તો દેહને આત્માની ભિન્નતા વિદિત નથી અને અનુભવ ગોચર પણ નથી, જાણવામાં પણ નથી અને અનુભવવામાં પણ નથી. પણ જેવો તત્વદ્રષ્ટિવાન છે અને દેહને અને આત્માને જુદા જાણે છે, જુદા અનુભવે છે, એ પણ વેદનાના કાળની અંદર વેદનાનો ઉપચાર કરતા હોય, દવા વગેરે ઈલાજ કરતા હોય એવું પણ જોવામાં આવે છે, અને તેથી એમ લાગે છે કે દેહને આત્માને સર્વથા ભિન્નતા નહીં હોય, ભલે કહેવાતી હોય તો પણ નહીં હોય. નહીંતર જેણે દેહને આત્મા ભિન્ન અનુભવ્યા એ શા માટે દેહનો ઉપચાર કરે? બીજું કે અનેક પ્રકારના અનુકૂળ પ્રતિકૂળ ઉદયમાં જીવ સમાધાન કરી શકે છે કે ચાલો પૈસા ગયા તો કમાઈ લેશું, બીજું કાંઈ નુકસાન થયું, એક દીકરો મરી ગયો, કાલ સવારે બીજો દીકરો કામમાં આવશે કે જન્મ પામશે. કોઈને કોઈ રીતે માણસ બીજા નુકસાનનું સમાધાન કરે છે, પણ દેહમાં વેદના ઉત્પન્ન થાય ત્યારે એવું વૈચારિક સમાધાન જીવને વેદના મટાડવા કે ઘટાડવા માટે કામમાં આવતું નથી. કેમ કે વિચાર વિચાર છે અને વેદના તો રીતસર ભોગવટો છે, દુઃખનો ભોગવટો છે, પીડાનો ભોગવટો છે. બીજા એટલે કે બીજા બધા નુકસાનની કે પ્રશ્નોની અવેજી છે, કોઈને કોઈ સમાધાન છે, કૃત્રિમ પણ સમાધાન છે, પણ વેદનાની કોઈ અવેજી નથી. અવેજી એટલે બદલી, એની બદલીમાં કાંઈ થઈ શકે એવું નથી કે ચાલો ઘણા પૈસા છે માટે વેદનાનો વાંધો નહીં આવે, નોટોના બંડલ લગાડી દઈશું જ્યાં વેદના થતી હશે ને એટલે વેદના ઘટી જશે, કે દર દાગીનો ઝવેરાત હશે એને ઘસીને ચોપડી દેશું, કે સગાવાલા ભેગા થઈને બહુ મદદ કરશે તો આપણી વેદના ઘટી જશે. વેદનામાં એનો કોઈ ઓલ્ટરનેટિવ નથી, અવેજી નથી એટલે ઓલ્ટરનેટિવ નથી. અને એ વેદનાના દુઃખમાંથી છટકવા માટે ગમે એટલા જીવ ફાંફા મારે તો એની વેદના એક અંશ માત્ર પણ ઘટે નહીં કે બીજો લઈ શકે નહીં. એટલે બહુ સચોટ દ્રષ્ટાંત પકડ્યું છે અહીંયા શ્રીમદજીએ કે વેદનાના કાળનું શું પણ, તો કે એનું પણ સમાધાન છે. જ્ઞાન દશામાં જેણે ભિન્ન દેહને આત્માનું ભિન્ન ભિન્ન તત્વ ભિન્ન ભિન્નપણું અનુભવ્યું છે એને એ રસ્તો છે, એને એ ઉપાય છે, અને જગતમાં એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. એ વાત અહીંયા સ્પષ્ટ કરવી છે. એટલે ઉપરથી 410માં પાને ઉપરથી 5મી લીટી છે લઈએ. ભેદ એટલો છે કે એટલે જ્ઞાની અને અજ્ઞાનીના વેદનાના ભોગવટાની અંદર તફાવત એટલો છે કે જ્ઞાની પુરુષને કાયાને વિશે આત્મબુદ્ધિ થતી નથી અને આત્માને વિશે કાયા બુદ્ધિ થતી નથી. બે સ્પષ્ટ ભિન્ન તેના જ્ઞાનમાં વર્તે છે. દેહ દેહ પણ એ વર્તતો અને આત્મા જ્ઞાન પણ એ વર્તતો, દેહ વેદના આદિ પીડા પણ એ વર્તતો અને આત્મા જ્ઞાન પણ એ વર્તતો, એવી રીતે ભિન્ન ભિન્ન તેમને અનુભવમાં આવે છે. પીડા તો કે પીડા જ્ઞાનની સત્તામાં અનુભવાતી નથી. જેમ અન્ય જ્ઞેયનું વેદન આવે છે કે મરચું તીખું લાગ્યું, ગોળ ગીણો લાગ્યો, લાગ્યો નથી. મરચાની તીખાશ જણાય છે, ગોળનું ગળપણ જણાય છે, એમ વેદના લાગતી નથી પણ વેદના જણાય છે. જ્ઞાન દશામાં અજ્ઞાન દશામાં ગોળ ગળ્યો લાગે છે, જ્ઞાન દશામાં ગોળ ગળ્યો જણાય છે. એમ અજ્ઞાન દશામાં વેદના વેદના તરીકે પીડાપણે લાગે છે, જ્યારે જ્ઞાન દશામાં પીડા પીડાપણે જણાય છે. બેમાં બહુ મોટું અંતર છે. એકમાં અભેદ અનુભવ છે, એકમાં ભિન્ન પદાર્થનું માત્ર ભિન્ન રહીને જાણવું થાય છે. આમ બે વચ્ચે બહુ મોટો ફેર છે. એક જાણે છે, એક નહીં ભોગવાતા એવા દ્રવ્ય ભાવને ભોગવે છે એવું માને છે ને જાણે છે મિથ્યા ભાવે, અને એવો અનુભવ પણ મિથ્યા કરે છે, એવું દુઃખ પણ ભોગવે છે. એ દુઃખ સાક્ષાત છે, દુઃખ મિથ્યા નથી, દુઃખ વાસ્તવિક છે. તેથી બે સ્પષ્ટ ભિન્ન તેના જ્ઞાનમાં વર્તે છે. માત્ર પૂર્વ સંબંધ જેમ પથ્થર અને સૂર્યના તાપનો પ્રસંગ છે તેની પીઠે પૂર્વ સંબંધ હોવાથી વેદનીય કર્મ આયુષ પૂર્ણતા સુધી અવિષમ ભાવે વેદવું થાય છે. થોડી અસ્થિરતાની મચક છે, એટલો સૂર્યનો તાપ રહી ગયો. સૂર્ય અસ્ત થયા પછી પણ પથ્થરનો રહી ગયો, એમ થોડી મચક આવે છે. એ મચકનો દેખાવ ગમે તેટલો મોટો હોય કે નાનો હોય, પણ અસ્થિરતાની એ અલ્પ મચક છે. અને વાસ્તવિકપણે અવિષમ પરિણામે અવિષમ ભાવે તે તેનો અનુભવ કરે છે. દુઃખ વાસ્તવિક નહીં, જે મિથ્યા ભાવથી ઉત્પન્ન થતી આકુળતા છે એ વાસ્તવિક છે. શું ફરીથી કે જે પીડા લાગે છે એ મિથ્યા છે, પીડા પોતાને થઈ રહી છે એમ માને છે તે મિથ્યા છે, એમ જાણે છે તે મિથ્યા છે, પણ એમ માનતા એમ જાણતા જે આકુળતા થઈ એ વાસ્તવિક છે. હે, જે જીવના પરિણામમાં થાય છે એટલે વાસ્તવિક છે, એ જીવના પરિણામમાં થાય છે માટે વાસ્તવિક છે. આકુળતાના જે દુઃખના પરિણામ છે એ વાસ્તવિક દુઃખના પરિણામ છે એ કોઈ કલ્પના નથી. વેદાંતમાં અને જૈન દર્શનમાં આ જગ્યાએ તફાવત છે. વેદાંત એમ કહે છે કે એ પણ મિથ્યા છે, એ પણ ભ્રમ છે, એમ નથી. જે સ્વમાં પરમા સ્વની માન્યતા તે ભ્રમ છે, પણ સ્વમાં પરની માન્યતા ભ્રમ એ ભ્રમ વાસ્તવિક છે. ભ્રમ ભ્રમ તરીકે મિથ્યા નથી. શું એમ કહેવું છે અહીંયા ફરીથી? પરમા સ્વપણાની, દેહમાં સ્વપણાની, પીડામાં પોતાપણાની માન્યતા એ ભ્રમ છે, એ જ્ઞાન છે, એ ભ્રમ છે. પણ એથી ઉત્પન્ન થતું ભ્રમ અને દુઃખ એ બંને તો વાસ્તવિક છે, એ ભ્રમ નથી પાછો, કે એવું છે જ નહીં. એ જીવ ત્યાં દુઃખી જ નથી એમ નથી, ખરેખર દુઃખી છે, વાસ્તવિકપણે દુઃખી છે, પણ દુઃખનું કારણ મિથ્યા છે એને, એમ કહેવું છે. જેમ કે એક માણસને ખોટા સમાચાર મળ્યા કે તમારું ઘર હળગી ગયું છે, તમે અહીંયા બેઠા છો પણ તમારું આખું ઘર હળગી ગયું છે. શું એ વખતે દુઃખી દુઃખી થઈ જાય? તો એ દુઃખ થાય છે વાસ્તવિક છે, સમાચાર ખોટા છે, એનો સ્વભાવ નથી. પણ વિભાવ પણ જે છે એ કલ્પના નથી, વિભાવનો દુઃખ છે એ કોઈ કલ્પના નથી. વિભાવ કલ્પનાથી થયેલો છે, વિભાવનું કારણ કલ્પના છે, પણ એ વિભાવ છે એ વાસ્તવિક છે, અને એમાં દુઃખ છે એ વાસ્તવિક છે, એમ છે. ખરેખર દુઃખ તો જીવના પરિણામમાં ખરેખર થઈ રહ્યું છે, અનુભવાઈ રહ્યું છે, એમ છે. એનું કારણ છે, એ કારણ સાચું નથી. હવે એ માણસ અહીંથી ગયો ઘરે, જોયું તો ઘર તો એમને સલામત છે, પણ એ જ આજુબાજુમાં કોઈનું ઘર ભળતા નામ વાળાનું, એના જ કોઈના નામ વાળાનું સળગી ગયું હતું, એટલે એમ કહ્યું કે ભાઈ એનું નામ તો એ જ આપ્યું છે. તમે કે બે જુદા છો ને એક છો, એ કહેનારને ખબર નહોતી. તો જ્યારે ઘર સલામતને જોવે, સલામત જોવે છે, ત્યારે એને દુઃખ નથી થતું. પણ પહેલાં જે દુઃખ થયું એ દુઃખ ખોટું હતું, ખરેખર દુઃખી થયો હતો, એનું કારણ જરૂર ખોટું હતું. એમ મને પીડા થાય છે, હું મરી ગયો, એ બધું જે દુઃખ થાય છે એનું કારણ છે એ ખોટું છે. આત્મા માં પીડા થતી નથી, એ સમાચાર ખોટા છે. પણ ખોટા સમાચાર સાચા મહિનાને દુઃખ થયું એ દુઃખ સાચું છે. ઓલા પણ બે ભ્રમ માને છે, વેદાંત આને ભ્રમ કયો છે એટલે એને પણ ભ્રમ માને છે, એમ નથી. કેમ કે એ પર્યાયનો વિષય ત્યાં એટલો સ્પષ્ટ નથી. માન્યતા અને જાણપણું છે પણ એ માન્યતાને જાણપણા અનુસાર વસ્તુ સ્થિતિ નથી, માટે એને ખોટી માન્યતા અથવા ભ્રમ કહેવામાં આવે છે. પણ ભ્રમ ભ્રમપણે ભ્રમ જ છે, ભ્રમ પણ ભ્રમ, ભ્રમનો પણ ભ્રમ છે, માટે એ ખોટો છે કે નથી ને માનવામાં આવે છે એમ નથી. એટલે વેદાંતની જે ચર્ચા ચાલે છે ત્યાં પહેલો પ્રશ્ન આ થાય છે કે ભ્રમ સત્ય, બ્રહ્મ સત્યમ, બ્રહ્મ એટલે આત્મા અને જગન મિથ્યા. તો કે જગત મિથ્યા છે એવી એવી વાત છે, અને જગત મિથ્યા નથી એવી પણ વાત છે. ત્યારે મિથ્યા કહેવું પડ્યું ને, કે કોઈ એમ માને છે કે નહીં જગત તો સાચું જ છે, મિથ્યા નથી. તો જગત સાચું છે એ શું છે? તો કે મિથ્યા કલ્પના અથવા એક ભ્રમ છે. તો કે ભ્રમ શું છે? તો ત્યાં એને અટકવું પડે છે, ત્યાં એને અટકવું પડે છે. કેમ કે એનો વિચાર નથી ત્યાં, જે રીતે હોવો જોઈએ એ રીતે બધી માયા છે, માયા છે, માયા છે એમ કરીને પછી નિષેધ કરી નાખે છે. અને ચોખ્ખું જ્ઞાન હોવું જોઈએ કે જે જે વસ્તુ છે, જે જે ભાવ છે, તે વસ્તુ છે અને તે ભાવ છે એમ સ્પષ્ટ. દરેક તાત્વિક દ્રષ્ટિએ દરેક દ્રવ્ય ભાવનું ખાતું, એ જે ખાતાની રકમ હોય તે જ ખાતામાં ખતવાવી જોઈએ, બીજા ખાતામાં ખતવાય તો ઉલટું સુલટું થઈ જાય, જે સુલટું છે એ ઉલટું થઈ જાય. પણ ભગવાનની માયા એટલે શું? ભગવાનનું દ્રવ્ય, ભગવાનને ગુણ, ભગવાનને પર્યાય, કે એથી કોઈ ત્રીજી ચીજ, ચોથી ચીજ, એનો જવાબ કોઈ નથી એમ છે. એ તો વેદનાનો દ્રષ્ટાંત થયો ને, એ દ્રષ્ટાંત તો વેદનાનો થયો ને. નહીં 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 નહીં, જ્ઞાનીને ભ્રમ નથી એટલે એને દુઃખ પણ નથી, ભ્રમજનિત દુઃખ નથી. જો ભ્રમ હોય તો ભ્રમજનિત દુઃખ થાય, દુઃખ તો ભ્રમનું ફળ છે. ભ્રમ નથી તો ભ્રમજનિત દુઃખ નથી, અને દુઃખ નથી તેથી તે સ્થિર રહે છે, સ્થિર રહે છે એટલે એ નિર્વાણને પામે છે, એનું મૃત્યુ નથી થતું. નહીં, મારા માથા ઉપર નહીં. સંયોગમાં દેહ છે, એ દેહમાં આ પ્રકાર ભજે છે એનું જ્ઞાન થાય છે. નહીં, બાજુમાં પાડોશીનું મકાન હળગે ત્યારે હા, બરાબર છે કે ભ્રમ છે એ ભ્રમ તરીકે સત્ય છે. પણ જ્ઞાનીને ભ્રમ નથી, તમારો પ્રશ્ન જ્ઞાનીનો છે, જ્ઞાનીને ભ્રમ નથી. તો કે પણ જ્ઞાની ઉપચાર કરે છે, તો કે એ સૂર્યાસ્ત પછી તપેલા પથ્થર જેવી વાત છે, પથ્થર ઊંડો દેખાય છે. પ્રશ્ન કોઈ એમ કરે કે અત્યારે બે કલાકથી આના ઉપર તડકો નથી, બે કલાક થઈ ગયા છાંયો છે, અને હજી આ પથ્થર રાત્રે 8 વાગે કેમ ઊનો છે? 6 વાગે સૂર્યાસ્ત થયો ને 8 વાગે આ પથ્થર ઊનો કેમ છે? આ પ્રશ્ન થવા યોગ્ય છે, સાવસ્થાને નથી. શું? તો કે આસ્તે આસ્તે શીતપણાને ભજી રહ્યો છે, એના નોર્મલ ટેમ્પરેચરમાં કોઈ પણ પ્રક્રિયા કર્યા વગર આવી જશે, આવવાને વાર લાગશે. એનું ખાક જ્ઞાન, વૈજ્ઞાનિક રીતે એનું જ્ઞાન નહીં હોવાથી ત્યાં પ્રશ્નો ઉપસ્થિત થાય, અસમાધાન થાય કે હજી આ પથ્થર ઊનો કેમ છે, એ પ્રશ્ન સંભાવ્ય છે, સંભવિત પ્રશ્ન છે. પણ એનું વિજ્ઞાન સમજવામાં આવે તો એમાં અસમાધાન થાય એવું નથી. એટલે જ્ઞાની પોતાને વિશે પણ એમ જાણે છે ને બીજા જ્ઞાની વિશે પણ તે એમ જાણે છે, એટલે તેને અસમાધાન થતું નથી. તે એમ જાણે છે કે અવિષમ ભાવે વેદવું થાય છે, વિષમ પરિણામથી વેદવું થતું નથી. વિષમ પરિણામમાં શું છે? વિપરીત જ્ઞાનને વિપરીત માન્યતા. વેદવાની અંદર સુખ પણ વેદાય છે અને અસ્થિરતા છે એટલી આકુળતા અને એટલું દુઃખ પણ વેદાય છે. એક પરિણામના એક સુખ ગુણની પર્યાયના બે અંશ પડે છે, એટલે ચારિત્રના પણ બે અંશ પડે છે, પુરુષાર્થના પણ બે અંશ પડે છે. એ રીતે છે જ નહીં, ભ્રમ જ નથી, પછી ભ્રમજનિત દુઃખ ક્યાંથી હોય? હા, દુઃખ નથી એમ કહેવાય છે એનું કારણ કે પ્રધાનપણે દુઃખ નથી, પણ જેટલી અસ્થિરતા છે એટલું દુઃખ થાય છે, એટલી આકુલતા થાય છે, અને એને કારણે થોડો ઉપચાર પણ એ કરતા જોવામાં આવે છે. પણ બીજાની જેમ એને આકુલતાનો ઉપચાર થતો નથી, અવિષમભાવથી ઉપચાર કે આકુલતા થતી નથી, આત્મબુદ્ધિ નથી. માટે પાડોશીનું મકાન સળગે તો પોતાનું મકાન સળગે એટલું દુઃખ ન થાય, પણ પાડોશીની સાથે બહુ સારો પ્રેમ સંબંધ હોય, ઘર જેવો જેને સંબંધ કહે છે, તો થોડું દુઃખ થાય. પણ થોડું થાય કેવું થાય? કે પોતાનું સળગ્યું હોય એવું તો થાય જ નહીં. એમ પણ કે અમે તમારા ઘરે આવતા હતા ત્યારે તમે એમ કહેતા હતા આ ઘર માટે કે ભાઈ આ તો તમારું જ ઘર છે. શું કે બોલા આવે તો કે આવો આવો આ તો તમારું જ ઘર છે ને એમ કે શું કેમ કે ગમે ત્યારે આવવા માટે એને કોઈ એપોઇન્ટમેન્ટ કે પરવાનગી લેવાની જરૂર નહોતી. તો થોડું દુઃખ થાય, પણ એ પોતાપણાનું જે દુઃખ થાય એવું તો થાય જ નહીં, એવું ન જ થાય, એ સમજી શકાય એવી વાત છે. એ રીતે વિષમભાવ નથી. હવે વિષમભાવ નથી તો છે શું? કે તે વેદના વેદતા વેદતા જીવને સ્વરૂપ જ્ઞાનનો ભંગ થતો નથી. એ વખતે પણ એનું જ્ઞાન જ્ઞાનને એનું જ્ઞાન જ્ઞાનમય સુખને અનુભવે છે, અને એ જ્ઞાનમય સુખ અનુભવતા એમાં એને ભંગ પડતો નથી, વેદનાને કારણે એમાં તૂટકપણું થતું નથી, એમાં છેદ પડતો નથી, એ જ્ઞાનને એ સુખ એનું ઘટતું નથી, અભાવ તો પામતું નથી પણ ઘટતું પણ નથી. આ વિશિષ્ટતા છે. જે અજ્ઞાન દશામાં કોઈ જીવને ન હોય એ પ્રકાર જે છે તે અસ્થિનો પ્રકાર આ છે. કેમ કે નાસ્તિ સમજાય એવી નથી, બાહ્ય પરિસ્થિતિ જોતા એને જે અભાવ થયો છે એ નહીં સમજાય, કેમ કે સદભાવનો દેખાવ છે ને અભાવનો દેખાવ નથી એનો, એટલે અભાવ નહીં સમજાય. પણ અહીંયા અસ્થિ જો સમજવામાં આવે કે એને જ્ઞાનમય સુખ એ વખતે પણ વેદનમાં ચાલુ છે, એ પણ એ પોતાના ભાનમાં છે કે હું આત્મા છું અને આ ખેલ બધો ખોટો છે, એ બધો ખ્યાલમાં ને ભાનમાં હોય છે, એને એના સ્વરૂપ જ્ઞાનનો ભંગ થવા દેતો નથી. આ મહત્વનો વિષય છે. જે મહત્વનો વિષય છે એ આટલો છે. શું કહે છે? કે તે વેદના વેદતા જીવને સ્વરૂપ જ્ઞાનનો ભંગ થતો નથી, અથવા જો થાય છે તો તે જીવને તેવું સ્વરૂપ જ્ઞાન સંભવતું નથી. અને જો કોઈ જીવને તીવ્ર વેદના આવતા, વેદનાનો તીવ્ર ઉદય આવતા સ્વરૂપ જ્ઞાન છૂટી ગયું, સ્વરૂપ જ્ઞાનનો ભંગ થઈ ગયો, છેદ થઈ ગયો, તો ત્યાં અજ્ઞાન દશા ચાલુ થઈ ગઈ, મિથ્યા દશા ચાલુ થઈ ગઈ, મિથ્યાત્વ ચાલુ થઈ ગયું, ત્યાં એને પછી જ્ઞાન રહ્યું નથી એમ લેવું. આત્મજ્ઞાન, આત્મજ્ઞાન હોવાથી, આત્મજ્ઞાન ચાલુ હોવાથી અને આત્મજ્ઞાન થયું હોવાથી પૂર્વ ઉપાર્જિત વેદનીય કર્મ નાશ જ પામે એવો કોઈ નિયમ નથી. જેને આત્મજ્ઞાન થાય એને પૂર્વ ઉપાર્જિત કર્મ હવે ઉદયમાં ન આવે, એને પ્રતિકૂળતાઓ ઉદયમાં ન આવે, એને વેદના આદિ રોગનો ઉદય ન થાય એવું બનવા જોગ નથી. એ તો મુનિ દશા સુધી સંભવિત છે. તે તેની સ્થિતિ એ નાશ પામે છે. જે પૂર્વે બાંધેલું કર્મ છે એની પણ કોઈ સ્થિતિ એ વખતે નક્કી થઈ હોય છે. કદાચ એ સ્થિતિમાં અપકર્ષણ કે બીજું ફેરફારો થાય છે તો પણ એ સ્થિતિ એનો નાશ થાય છે. સ્થિતિ પહેલાં એનો નાશ થતો નથી, એને સ્થિતિબંધ કહેવામાં આવે છે. વળી તે કર્મ જ્ઞાનને આવરણ કરનારું નથી. અહીં સુધી કાલ આપણે આવ્યા હતા. વળી તે કર્મ જ્ઞાનને આવરણ કરનારું નથી. એ કર્મને લઈને જ્ઞાનને આવરણ થાય છે એવું નથી. વેદનીય કર્મ અઘાતીનો ઉદય છે, તે આત્માના જ્ઞાનને સુખને દર્શનને ઘાત કરી શકતું નથી, ઘાત કરતું પણ નથી. ઘાત કરવાનો નિમિત્ત નૈમિત્તિક ધર્મ પણ એનામાં નથી. જ્ઞાનાવરણીમાં જ્ઞાનને આવરણ કરવાનો નિમિત્ત નૈમિત્તિક ધર્મ છે, ગુણ નહીં ધર્મ લ્યો ત્યાં યોગ્યતા. પણ અઘાતી કર્મની અંદર કોઈ પણ જીવના ગુણને ગુણના સ્વભાવ પરિણામને ઘાત કરવાનો નિમિત્ત નૈમિત્તિક ધર્મ પણ નથી. નિમિત્ત નૈમિત્તિક ધર્મ પણ નથી એમ કહે છે. એટલે વેદના આવતા મારું જ્ઞાન અવરાઈ જશે તો એ પ્રકારનો કોઈ પણ ભય રાખવાની જરૂર નથી. વેદના આવવાથી મારા જ્ઞાનની અંદર ઘાત થશે તો મારું જ્ઞાન હણાઈ જશે તો એ ભય રાખવાની જરૂર નથી. જો કે અહીંયા પ્રશ્ન થાય કે બહુ વેદના જ્યારે જીવને થાય છે ત્યારે તે જીવ બેશુદ્ધ થતો જોવામાં આવે છે નજર સામે, અને એ બેશુદ્ધ થાય છે તીવ્ર વેદનાને લઈને, ત્યારે તો જ્ઞાન અવરાઈ ગયું એમ સ્પષ્ટ જોવામાં આવે છે. હવે વેદનાનો ઉદય અઘાતીનો કયો ભગવાને? અને વળી આ તો પાછું જોવામાં આવે છે કે વેદનાને કારણે બેશુદ્ધિ થઈ, તો વેદના એ જ્ઞાનને ઘાત્યું કે નહીં કે નહીં, એવો વિષય છે. જરા તે જ જીવ બેશુદ્ધ થાય છે તીવ્ર વેદનાના કાળમાં, પણ તે જ જીવને બેશુદ્ધિ આવે છે, અશુદ્ધિ આવે છે, બેભાનપણું આવે છે, કે જે જીવ વેદનાને મને વેદના થાય છે એ પ્રકારે વેદે છે ત્યારે. ફરીથી કેવી રીતે થાય છે? મને વેદના થઈ રહી છે, મારા શરીરમાં વેદના થઈ રહી છે, મારા માં વેદના થઈ રહી છે, એવો જે દેહાત્મ બુદ્ધિનો મોહ, એ મોહને લઈને જ્ઞાનને આવરણ આવે છે, વેદનાને લઈને ત્યારે પણ હરગિજ નહીં, જરાય નહીં એમ કેવું છે. અને તેથી અનેક જ્ઞાનીઓ અથવા સર્વ જ્ઞાનીઓ અને મુનિઓ તો ખચિત ગમે તેવી તીવ્ર વેદના હોય તો પણ બેભાનપણાને પામતા નથી, બેશુદ્ધિમાં નથી આવતા, ભીન પડી જાય છે. જાગ્રત હોય છે અંદરમાં, આત્માના ભાનમાં બરાબર જાગ્રત હોય છે, જરાય બેભાન હોતા નથી, થોડા પણ બેભાન નથી. નિત્ર એમ કે ભાઈ સેમી કોન્શિયસ છે, અડધા ભાનમાં છે, અડધા બેભાનમાં છે, કે બિલકુલ નહીં. જ્ઞાન દશામાં એ પરિસ્થિતિ થતી જ નથી, ઉપજતી જ નથી, આમ વાત છે. એટલું બળવાનપણું ત્યાં જ્ઞાન દશાનું હોય છે કે વેદના હોવા છતાં મોહના અભાવને લીધે, દર્શન મોહના અભાવને લીધે, ચારિત્ર મોહ છે, પછી સાવ મોહ નથી એમ નહીં, મોહ છે, જેટલો ચારિત્ર મોહ છે એટલો રાગ પણ છે દેહનો, રાગ દ્વેષ મોહ એ બધું હોવા છતાં પણ એ ચારિત્ર મોહનો મર્યાદિત થઈ જાય છે ત્યાં. એટલે ત્યાં અજાગ્રત દશા અથવા બેશુદ્ધ દશા ત્યાં ઉત્પન્ન થઈ શકતી નથી, બરાબર સ્વરૂપમાં જાગ્રત રહે છે.
જાગૃત
જ છે. બહારથી બેભાન જોવામાં આવે છે એનું કારણ શું છે કે બોલતા નથી, પણ નાની બોલે જ નહીં, એ બોલવાનો કાળ પણ નથી. શું બોલવાનો એ કાળ પણ નથી. જ્યાં એમને ખ્યાલ આવ્યો, કેમ કે ઉપયોગ છે એ એમાં ફેર પડી જાય છે, ઉપયોગ થોડો ઘેરાતો હોય એવું લાગે. જેમ બેશુદ્ધ અવસ્થા થાય અને ઉપયોગ ઘેરાઈને મૂંઢાઈ જાય, સાવ બંધ થઈ જાય, પોતાને ખબર જ ન પડે એવી રીતે પરિસ્થિતિ થાય, એવી થોડીક અસર આવે અને એ સાવચેત થઈ જાય છે. એ ઉપયોગ દ્વારા ચૈતન્ય હીરાને બાજી પડે છે એ વખતે. સમય ઓછો છે એની પાસે એ વખતે, જો બોલવામાં ને બીજાને કહેવાની લપમાં જાય તો ચૂકી જાય. બીજું બોલવાની જરૂર શું છે? કોઈ એમ કે પણ નજીકમાં હોય, એના સગા હોય, એમના સેવા કરનારા હોય, એને તો કહેને કે હવે હું જાઉં છું, કે એના પ્રત્યે પણ એને એટલો લગવાડ નથી. શું કે હું કહેવા રોકામ કે હવે હું જાઉં છું, કોઈ જરૂર નથી. એકદમ ઝડપથી શીઘ્રપણે પોતાના સ્વરૂપમાં લીન થવાના પુરુષાર્થની અંદર પોતાના કામમાં લીન છે, મગ્ન છે, એટલે એ મગ્નતાને લઈને કોઈ પ્રવૃત્તિ એમની ન દેખાય છેલ્લી ક્ષણોમાં, છેલ્લી મિનિટોમાં કે છેલ્લી કલાકોમાં પણ, તો પણ જરાય એમ સમજવા યોગ્ય નથી કે બેભાન થઈ ગયા હતા, એમ સમજવા જેવું નથી. સ્પષ્ટ છે શ્રીમદજીનું, એ તો પોતે તો બોલ્યા છે. એ તો એમને તો ઘણો જ જાગૃતિ બહુ હતી, અને એ તો મુનિદશાના પ્રયત્નમાં પીડ્યા હતા. થઈ ન શકે મુનિદશા, પણ મુનિદશાના પ્રયત્નમાં હતા એ. શું એટલે ઘણી જાગૃતિ હતી, તો એમણે એને શરીર અશક્ત વધારે, એકાદ વર્ષથી માંદગી ભોગવતા, શરીરની માંદગીમાં ચાલુ હતું એટલે અશક્તિ ઘણી હતી, નબળાઈ. તો એમની કૃષતા શરીરની જોઈને જ ખ્યાલ આવે છે એટલું ક્રશ શરીર થયું છે, એટલે નબળાઈ ઘણી હતી. ખોરાક પણ લગભગ નહીવત થઈ ગયો હતો, છેલ્લે પ્રવાહી ઉપર જ હતા, છેલ્લે પછી ખોરાક નહોતા લઈ શકતા તો પ્રવાહી ઉપર, એટલે સ્વાભાવિક છે કે શરીરની શક્તિ ન હોય. એટલે ઉઠવું બેસવું પણ પોતાની મેળમાં નહોતા કરી શકતા. પથારીમાંથી ઉઠવું હોય તો બીજા ઉઠાડે, ઊભા કરવા હોય તો બીજા પકડી રાખે. જાગૃતિ હતી તો એમ કહ્યું કે મને આ ખુરશી ઉપર લઈ લ્યો. બોલી આરામ ચેર જેવી પેલી લાકડાની આમ ઢળેલી આવે છે ને, છે હજી ત્યાં ભવાણીયામાં રાખી છે. હા બધા અવશેષો રાખ્યા છે, નાતા તે તાંબા કુંડી, લોટો જમતા હતા એ, થાળી વાટકા બધું રાખ્યું છે. હજી તો 100 વર્ષ થયા છે એટલે બધું રાખ્યું છે એમ, મને ત્યાં લઈ લ્યો. એટલે એમના ભાઈને કીધું, બીજા પણ ભાઈઓ હતા, ખાસ કરીને આ મનસુખભાઈ દેવશીભાઈ લીંબડીવાળા હતા, અંબાલાલભાઈ કુદરતી નહોતા, નહીં એમણે સેવા ઘણી કરી છે પણ એ કુદરતી એ વખતે નહોતા. તો એમણે આજ્ઞા કરી કે મને ત્યાં ખુરશી ઉપર લઈ લે, કેમ કે એમને કાવસક મુદ્રામાં, ધ્યાનસ્થ મુદ્રામાં રહેવું હતું એ વખતે. સૂતા સૂતા આત્મધ્યાન નહોતું કરવું, એટલે ત્યાં લીધા. એટલે પાતળું કપડું છે ધોતિયા જેવું, એ ઉઠી લીધું માથે. એ વખતે કહ્યું કે હું હવે મારા સ્વરૂપમાં લીન થાઉં છું, મને કોઈ બોલાવવાની જરૂર નથી. એક નાના ભાઈને એમ કીધું કે તું માનું ધ્યાન રાખજે, એને બહુ દુઃખ ન થાય એમ જરાક ધ્યાન રાખજે. એટલે શું કે મારો વિયોગ થશે, મારા ઉપર મમતા છે, એને દુઃખ થશે, તો એને જરાક તું સાંત્વન આપી દેજે, એટલા પૂરતું કે મને દુઃખ ન થાય એમ કરીને. પોતે સ્વરૂપમાં લીન થાય છે એવું ચોખ્ખું કહ્યું છે ને, લીન થયા છે.
બહારની શરીરની કોઈ ચેષ્ટા થાય તો એનું
હા નહીં આપતા કોઈ શરીરની ચેષ્ટા એટલે શું કે અવાજ નીકળે ઘણી વાર હડીઓ બોલે છે કોઈ એમ કહે છે કે બોલે છે પણ આમાં નથી લખ્યું એ વાત. અધ્યાત્મ રાજચંદ્રમાં ડૉક્ટર ભગવાન દાસે એમને છેલ્લા દિવસની ને છેલ્લા કલાકોની નોંધ લીધી છે અને જે લોકો એમની નજીક હતા એમની પાસેથી નોંધ લીધી છે એમાં એ વાત નથી લીધી. આ સાંભળી વાત છે, ઉડતી સાંભળેલી વાત છે કે ગળામાંથી અવાજ નીકળતો તોડીઓ બોલતો એમાં એ વાત નથી લીધી. 3 કલાક સુધી પછી દેહ છે, બપોરે દેહ છૂટ્યો છે, 11 થી 2 બપોરે 2 વાગે દેહ છોડ્યો છે. રાજકોટના સદરની અંદર દેસાઈ શેરી કહેવાય છે ત્યાં એ મકાન છે હજી, અને રાજકોટમાં અગ્નિ સંસ્કાર થયો ત્યાં સમાધિ મંદિર પણ આજે કરેલું જોવામાં આવે છે. એને તો કલ્પના થાય, કાંઈ ને કાંઈ બાહ્યની ચેષ્ટા જોઈને શરીરની ચેષ્ટા જોઈને કલ્પના થાય કે આમ થયું લાગે છે, આમ થયું લાગે છે, આમ થયું લાગે છે, કારણ કે એને બાહ્ય દ્રષ્ટિ છે એટલે ને ખબર પડે. આ મુશ્કેલ છે. હા, બનારસીદાસજીની એવી જ વાત આવે છે કે એમને ભાષાનો યોગ છૂટી ગયો હતો, શું એટલે એને પોતે જાગૃત હતા એટલે કોઈ એમ બોલ્યું કે પંડિતજી એમને કહેતા, પંડિત બનારસીદાસજી, કે પંડિતજીનો દેહ છૂટતો નથી, ક્યાંક એમનો જીવ રહી ગયો લાગે છે, ઘરમાં કે કોઈ વ્યક્તિમાં કે કોઈ પ્રત્યે ક્યાંય લાગણી હોય ત્યાં કે હું ત્યારે બોલી નહોતા શકતા એટલે લખી દીધું, ચલે બનારસીદાસ ફિર નહીં આવના. બનારસીદાસ હવે જાય છે, હવે ફરીને આવવાના નથી અને ક્યાંય અમારો જીવ રહ્યો નથી, બરાબર જાગૃતિ છે. તો એ તો બહારથી કોઈ અનુમાન કરે નથી, એને કાંઈ સંબંધ નથી, કોઈના પરિણામ સાથે કોઈના પરિણામને કાંઈ સંબંધ નથી. ગમે તે થાય ને, બ્રેઇન હેમરેજ થાય, ગમે તે થાય, હૃદયનો હાર્ટનો દુખાવો થાય, માથાનો દુખાવો હોય, પેટનો દુખાવો હોય, કોઈ બીજો ગમે તે કારણસર દુખાવો, શરીરની પીડા ગમે તે પ્રકારની હોય, પણ પીડાની સત્તા જુદી છે, એને જાણનાર જ્ઞાનની સત્તા જુદી છે, બે પરિણામની સત્તા જુદી છે. એક જીવમાં બે પરિણામ હોય તો પણ એની સત્તા જુદી છે. પહેલી તો પૂતગળની જ પર્યાય છે, પણ જે અલ્પ અસ્થિરતા આવે એની સત્તા જુદી છે અને જ્ઞાનની સત્તા જુદી છે. પાછી જે ખરેખર પીડા છે એ તો પૂતગળની શરીરની પર્યાય છે, પણ એને લઈને થોડી મચક પણ આવે છે, કેમ કે સંપૂર્ણ જ્ઞાન નથી સાધક દશામાં, સાધના અધૂરી છે ને કેટલોક વિભાવ છે, તો એટલી અસ્થિરતા આવે એ પણ એની સત્તામાં પણ જ્ઞાન નથી, એને એને ભોગવતા નથી, એને કરતા નથી, એને ભોગવતા નથી, એના પણ જ્ઞાતા રહે છે. એ વાત સમજવી કઠણ છે કે કેવી રીતે રહે છે. ધારણા કરવી સહેલી છે કે હા એના જ્ઞાતા રહે છે, એના કરતા ભોગતા નથી થતા, પણ કેવી રીતે રહે છે એ સમજવી જરા કઠણ છે. જુદા છે, જુદા તો જુદા જ છે, બે પર્યાય જુદે છે, ભિન્ન ભિન્ન દ્રવ્યની પર્યાયો છે. એમ તો સૂર્યને અને સૂર્યથી તપેલો પથ્થર એ બેયની પર્યાય જુદી છે, સૂર્યના કિરણો જુદા, સૂર્ય જુદો, સૂર્યના કિરણો જુદા, પથ્થરની પર્યાય તપેલી પણ જુદી છે, એને લઈને એ નથી, એને લઈને એ નથી. અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, ત્યારે દેહે પણ કિંચિત મૂર્છા નવ જોઈ જો એ વાત લીધી છે. જગતમાં એકને કારણે બીજાની કલ્પના એ અહીંયા નથી. શું કહે છે કે આત્મજ્ઞાન હોય તેથી પૂર્વ ઉપાર્જિત વેદનીય કર્મ નાશ પામે જ એવો નિયમ નથી, હોય તે તેની સ્થિતિએ નાશ પામે, વળી તે કર્મ જ્ઞાનને આવરણ કરનારો નથી. આ મુદ્દો ચાલે છે. કર્મનો ઉદય, તે કર્મનો ઉદય, અસાતા વેદનીનો ઉદય જ્ઞાનને આવરણ કરનારો નથી, એનામાં તે પ્રકારનો નૈમિતિક ધર્મ નથી. કર્તા કર્મ પણ તો કોઈનામાં નથી, જ્ઞાનાવરણીયમાં નથી, પણ નિમિત્ત નૈમિતિક ધર્મ પણ ત્યાં નથી. અવ્યાબાધપણાને આવરણ રૂપ છે એનો જે ધર્મ છે એ અવ્યાબાધત્વને આવરણ કરે એવો નૈમિતિક ધર્મ છે ત્યાં. અથવા ત્યાં સુધી સંપૂર્ણ અવ્યાબાધપણું પ્રગટ થતું નથી. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી સંપૂર્ણ અવ્યાબાધપણું જે સિદ્ધ દશામાં પ્રગટે નિરાવરણપણે એ અરિહંત દશામાં પણ પ્રગટતો નથી. તીર્થંકર દેવને પણ નહીં, એનો નિયમ સિદ્ધાંત છે. પણ સંપૂર્ણ જ્ઞાન સાથે તેનો વિરોધ નથી. જ્યાં સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં એને વિરોધ નથી, ભલે એ વેદના હોય કાંઈ વાંધો નથી, અવ્યાબાધત્વને પણ ત્યાં એ ઘાતતું નથી. સંપૂર્ણ જ્ઞાનીને આત્મા અવ્યાબાધ છે એવો નિજરૂપ અનુભવ વર્તે છે, તથાપિ સંબંધપણે જોતા તેનું અવ્યાબાધપણું વેદનીય કર્મથી અમુક ભાવે રોકાયેલ છે. આ સંપૂર્ણ જ્ઞાન એટલે તેરમા ગુણ સ્થાને તીર્થંકર દેવની દશામાં સર્વજ્ઞ દશામાં આ પરિસ્થિતિ છે કે પોતાનું આત્મા ત્રિકાળ અવ્યાબાધ છે એવું સ્પષ્ટ અનુભવ વર્તે છે, અને સંબંધ જોતા સંયોગ જોતા અમુક ભાવે, પૂરેપૂરું નહીં પણ અમુક ભાવે અવ્યાબાધત્વ ત્યાં રોકાઈ ગયું છે જે સિદ્ધ દશામાં પ્રગટ થઈ જશે. જોકે તે કર્મમાં જ્ઞાનીને આત્મબુદ્ધિ નહીં હોવાથી એવા અવ્યાબાધત્વને રોકનારા કર્મનામાં જ્ઞાનીને આત્મબુદ્ધિ નહીં હોવાથી અવ્યાબાધ ગુણને માત્ર સંબંધ આવરણ છે, કહેવારૂપ આવરણ છે, સંયોગ્ય આવરણ છે, સાક્ષાત એટલે જ્ઞાનમાં આવરણ નથી. અવ્યાબાધત્વનું જ્ઞાન છે એ સાક્ષાત જ્ઞાન છે અને એ જ્ઞાનને આવરણ કરતું નથી. કેવી શૈલી લે છે, કેટલી સૂક્ષ્મતા છે. એક વિષય ઉપર જ્યારે પોતે કહેવા બેસે છે ત્યારે કેટલી સૂક્ષ્મતાથી એ વિષયને સ્પર્શે છે એ સમજાય છે. કે અવ્યાબાધત્વની ચર્ચા કરે છે તો પણ એમ કહે છે સંબંધરૂપ આવરણ છે, સાક્ષાત આવરણ નથી. એવી ચર્ચા એ બોલા 10 બોલ વિચ્છેદ ગયા છે એની લીધી છે. કે ક્ષાયિક સંકેત આ કાળમાં નથી એમ કહેવાનો આશય શાસ્ત્રકારનો એવો અમને ભાસે છે કે આ કાળમાં ચરમ શરીરી પણ નથી. પણ દરેક ક્ષાયિક સંકેતિ ચરમ શરીરી હોય એવો તો કોઈ નિયમ નથી. ક્ષાયિક સંકેતે સૈનિક રાજા આદિ થઈ ગયા, કે ચરમ શરીરી ન થયા, માટે અહીંયા ક્ષાયિક સંકેત હોવા યોગ્ય છે ને થવા યોગ્ય છે એમ લીધું એમણે. શું કેમ કે જોર પોતાનું હતું એટલે એમને નકાર નહોતો આવતો પોતાને. શું એવું શુદ્ધ નિર્મળ સંકેત હતું અને એવો સૂક્ષ્મ ઉપયોગ હતો એ વિષયનો. હા, સંકેતના વિષયનો બહુ સૂક્ષ્મ ઉપયોગ હતો એટલે એ વાત કરે છે. પછી જોર મારે છે કે ચરમ શરીરીપણું આ કાળમાં નહીં હોવાનો સંભવ છે. એ વાત કંઈક બરાબર લાગે છે એમને શાસ્ત્રને. પણ ભાવને એ જોતા ચરમ શરીરીપણું નહીં, સિદ્ધપણું છે. શું કે જે ચરમ શરીરનો અભાવ થયા પછી પ્રગટે છે એ સિદ્ધપણું અત્યારે છે. અને એવું જો સિદ્ધપણું નથી એમ કોઈ કહે તો આ કાળમાં અમે નથી એમ કહેવા બરાબર છે. એવું જોર માર્યું છે. શું ઘણી પુરુષાર્થની ઉગ્રતા. 25મું વર્ષ છે એ વખતે 25મા વર્ષનો એ પત્ર છે, ફાટ ફાટ પુરુષાર્થ છે. એટલે કે અત્યારે સિદ્ધ છીએ એ શબ્દો લીધા છે સુગાનીજીએ, કે આગળ જતા આ ક્ષેત્રથી છૂટીને ઉપર સિદ્ધાલયમાં એક સમયમાં જવાનું થશે, પણ અરે એ બધા કાર્યો તો પર્યાયના પર્યાયમાં થવાના છે, મારામાં તો એ એકે કામ થવાનું નથી. મેં તો અભી સિદ્ધ હું, પર અભી સિદ્ધાલયમાં બિરાજમાન હું, જા એવું જોરાયું છે. આજુ કેવું, 100 વર્ષ પછીના બે જીવો છે, બે ધર્માત્માઓ છે, પરિણામ કેટલા ટેલી થાય છે, કેટલો મેલ ખાય છે. એટલું જોરાવ્યા વગર, એટલું જોરાવ્યા વિના રસ્તે ચડાતો નથી, અને આ જોર છે એ રસ્તે ચડ્યા પછી કોઈ વિશેષ પ્રકારે છે, એમ પણ થોડું અહીંયા ધ્યાનમાં લેવા જેવું છે. રસ્તે ચડ્યા છે એને પણ થોડોક વિશેષ પ્રકાર છે, કે જેને લઈને એ બંનેનું એકાવતારીપણું પ્રસિદ્ધ થયું છે. ઘણા પ્રકારનું સામ્ય છે, બે ગ્રસ્તિર્યા છે, બે ગુપ્તર્યા છે, અને બેની પુરુષાર્થની લાઈન છે, એમાં ઘણી વાતો મેળ ખાય છે. કેટલીય વાતો મેળ ખાય છે. આ વખતે થોડું જીવનચરિત્ર વિસ્તારથી લીધું છે એટલે એ ખ્યાલ આવશે ઘણાને, કેટલી કેટલી વાતોનો મેળ ખાય છે. વેદના વેદતા જીવને કાંઈ પણ વિષમભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે, પણ વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી. એટલે કે અજ્ઞાની જેવો ઉદય તે અજ્ઞાનનું લક્ષણ નથી, પણ વિષમભાવ તે અજ્ઞાનનું લક્ષણ છે. વિષમભાવમાં શું ભૂલ થાય છે? શ્રદ્ધા જ્ઞાનમાં ભ્રમ થાય છે, અને જ્યાં પોતાપણું નથી, પોતાનું અસ્તિત્વ નથી, ત્યાં પોતાનું અસ્તિત્વ જોવા માને વેદવામાં આવે છે ભ્રમથી, એને અહીંયા વિષમભાવ કહેવામાં આવે છે. વેદના વેદતા જીવને કાંઈ પણ વિષમભાવ થવો, એટલે કાંઈ પણ એમ કે વેદનાનું દુઃખ જ ન થાય એમ નથી કહેવું. કાંઈ પણ વિષમભાવ થવો એટલે જરાય દુઃખ ન થાય એમ નથી કહેવું, અને જો જરાય ન દુઃખ થાય તો ઉપચારનો વિકલ્પ પણ ન આવે. પણ કાંઈ વિષમભાવ કાંઈ પણ ન થવો. દ્વેષભાવ થોડો થશે, જેટલો ચારિત્ર મોહ છે એટલો દ્વેષભાવ, અણગમો કહો કે દ્વેષ કહો, પણ એ વિષમભાવ નથી. અહીંયા જે અલ્પ દ્વેષ થયો તે વિષમભાવ નથી. કાંઈ પણ વિષમભાવ નથી એટલે થોડી પણ માન્યતા ફરતી નથી, થોડું પણ જ્ઞાન ફરતું નથી, એમ કે છે ભ્રમ થોડો પણ નથી થતો. હા, એ રીતે છે. નહીંતર કોઈ એમ કે કાંઈ પણ કાંઈ એટલે જરાય પણ, વિષમભાવ એટલે કે રાગદ્વેષને મોહ, રાગદ્વેષ મોહને વિષમભાવ કહેવાય છે. તો જ્ઞાનીને જરાય રાગદ્વેષ મોહ ન થાય કે ના, એ તો બનતું નથી. એ તો પ્રત્યક્ષ જોવામાં આવે છે, રાગ થતાં દ્વેષ થતાં મોહ થતાં પ્રત્યક્ષ જોવામાં આવે છે. શ્રદ્ધા અને જ્ઞાનમાં જે અવિષમપણું થયું, સમ્યકપણું થયું, એમાં જરાય અસમ્યકપણું કે ભ્રમપણું કે માન્યતા ફેરપણું થતું નથી, એમ લેવું છે. એ વાત છે. ના, એ દુઃખ છે. એમાં જે સુખની કલ્પના થઈ તે કલ્પના વાસ્તવિક વેગ છે, પણ સુખ છે એ ભ્રમ છે. વાસ્તવિક ગણે ત્યાં દુઃખ છે, પણ એ દુઃખ કલ્પના નથી ને, દુઃખ શું. ઠીક છે, ચોખ્ખું થઈ જાય. જેમ કહ્યું ને કે ભાઈ દુઃખ છે એ સાચું છે, કલ્પના નથી. તો કોઈ પદાર્થમાં સુખની કલ્પના થઈ તો સુખ સાચું છે કે નહીં? એ સુખ કાલ્પનિક છે, ખરેખર ત્યાં દુઃખ છે અને એ દુઃખ સાચું છે. ત્યાં સુખ સાચું નથી પણ દુઃખ સાચું છે, એ કલ્પના નથી. પાછી શું એમ છે? એટલે આકુળતા છે એ વાસ્તવિક છે ત્યાં, અને એ આકુળતામાં સુખ કલ્પ્યું છે એ કલ્પના છે એમ લેવું. છે જરા અવલોકનથી આ બધો અનુભવનો વિષય છે ને, સુખ અને દુઃખ બંને અનુભવ ગોચર થતા પરિણામ છે, અને તેથી તેના અનુભવને અવલોકીને, અનુભવ ઉપર ઉપયોગ મૂકીને, ચાલતા અનુભવ ઉપર ઉપયોગને લઈ જઈને એનો નિર્ણય કરવા જેવો છે. માત્ર વૈચારિક રીતે તર્કણામાં તાર્કિક જ્ઞાનથી એનો નિર્ણય, અનુમાન જ્ઞાનથી એનો નિર્ણય કરવો, એ નિર્ણય બરાબર નહીં થાય. એમાં ભૂલ રહેવાનો સંભવ છે, એમાં બળવાનપણું પણ નહીં આવે. એ પરલક્ષી નિર્ણય થશે, આ સ્વલક્ષી નિર્ણય થશે, એટલો ફેર પડશે. નિર્ણય એ રીતે કરવો કે જે જે પરિણામો, અહીંયા તો ભાવો અને પરિણામોનો જ વિષય ચાલે છે, અને તે તે પરિણામો જીવને અનુભવમાં આવે છે, વર્તે છે, થાય છે ત્યારે. તો જ્યારે થાય ને જ્યારે વર્તે ત્યારે એના અનુભવ ઉપર ઉપયોગને લઈ જઈને એ પરિણામને સમજવાનો પ્રયત્ન કરવો, અને એ રીતે સમજાયેલું જ્ઞાન, એ જ્ઞાન ભૂંસાશે નહીં, એ જ્ઞાન વિસ્મરણ નહીં થાય. શું? જેમ માણસ સાયકલ શીખી જાય છે તો પછી ભૂલી જાય છે, હે, તરતા શીખે છે ભૂલી જાય છે. 10 વર્ષની ઉંમરે તરતા શીખ્યો હોય, પછી 50 વર્ષ સુધી ન તર્યો હોય, પાણીમાં ન ગયો હોય, પણ ઓચિંતો ક્યારેક પાણીમાં પી જાય તો 50 વર્ષ પછી તરવા માંડે, બુડે નહીં. કેમ કે એ તરવાની કળા અનુભવે જ્ઞાને, અનુભવ જ્ઞાને કરીને સિદ્ધ કરેલી છે. ખ્યાલમાં આવે છે? ગામડામાં રહી આવીને ખ્યાલ હોય, નદીમાં તર્યા હોય, ગમે ત્યારે પાણીમાં ફેંકો એને, આવે પછી બુડે નહીં, તરશે. હે, ના, તોય ન ડૂબે. અનુભવની કળા છે એ બધી, એવું છે. અનુભવ જ્ઞાનથી જ જ્ઞાનને કેળવા જેવું છે, અનુભવ જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ કરવા જેવી છે, અને ખાસ કરીને આ માર્ગમાં તો અનુભવની જ પ્રધાનતા છે. વિચાર જ્ઞાનની, અનુમાન જ્ઞાનની, તર્ક જ્ઞાનની નહીં. એટલે એ રીતે લેવું કે વેદના વેદતા જીવને કાંઈ પણ વિષમભાવ થવો તે અજ્ઞાનનું લક્ષણ છે, પણ વેદના છે તે અજ્ઞાનનું લક્ષણ નથી. એ વિષમભાવની અંદર આટલો ભેદ, તફાવત સમજવો. તે પૂર્વ ઉપાર્જિત અજ્ઞાનનું ફળ છે, વર્તમાન અજ્ઞાનનું ફળ નથી, પણ પૂર્વે અજ્ઞાન દશામાં બાંધેલા કર્મનું ફળ છે. કેમ કે એ વખતે એને મીઠું જાણ્યું હતું કે કોઈ ચીજ ખાધી, તીવ્ર રસે કરીને આહાર કર્યો, અશાતા વેદની બાંધી, અને એના ફળમાં રોગ આવ્યો. તો એ પૂર્વે અજ્ઞાન ભાવે બાંધેલું હતું, જ્ઞાન દશામાં તો એ રીતે રસ આવતો નથી. વર્તમાનમાં તે માત્ર પ્રારબ્ધ રૂપ છે. વર્તમાનમાં તે માત્ર પ્રારબ્ધ રૂપ છે, માત્ર એ કર્મનો ઉદય છે, સંચિત કર્મનો ઉદય પ્રારબ્ધપણે આવ્યો છે. તેને વેદતા જ્ઞાનીને અવિષમપણું છે, તેમાં તેને અનિષ્ટપણું, ઇષ્ટપણું કાંઈ થતું નથી. જ્ઞાનના અગ્નિપણે તેને જાણે છે, અલ્પરાગાદી થાય છે એનો પણ જ્ઞાતા છે. એટલે જીવ અને કાયા જુદા છે એવો જે જ્ઞાન યોગ, જીવ અને કાયા જુદા છે એવો જે જ્ઞાનનો યોગ અથવા જ્ઞાનનો પ્રયોગ અથવા એવું અનુભવ જ્ઞાન, તે જ્ઞાની પુરુષને અબાધ જ રહે છે, એમાં બાધા પહોંચતી નથી. માત્ર વિષમભાવ રહિતપણું છે, એ વાત સ્પષ્ટ છે કે એને વિષમભાવ નથી વર્તતો, અને એ પ્રકારે જ્ઞાનને વ્યાબાધપણું છે એટલે જ્ઞાન વિષમ ભાવને લઈને બાધા પામે એવું ત્યાં જ્ઞાન બાધા પામતું નથી. તે જ્ઞાનને બાધાકારક છે એમાં દર્શનમો આદિ જ્ઞાનાવરણી ઉપજે છે. માટે દેહમાં દેહબુદ્ધિ અને આત્મામાં આત્મબુદ્ધિ અને દેહથી ઉદાસીનતા અને આત્મામાં સ્થિતિ છે. દેહમાં દેહબુદ્ધિ છે જ્ઞાનીને, આત્મામાં આત્મબુદ્ધિ છે, દેહથી ઉદાસીનતા વર્તે છે, ઉપેક્ષા વર્તે છે અને આત્મામાં સ્થિતિ વર્તે છે. એવા જ્ઞાની પુરુષનો વેદના ઉદય તે પ્રારબ્ધ વેદવારૂપ છે, તે પ્રારબ્ધને માત્ર સંભાવે ભોગવી લેવારૂપ છે, નવા કર્મબંધનનો હેતુ નથી, એને નવા કર્મબંધનનું એ કારણ થતું નથી. અજ્ઞાન દશામાં જે વેદના ઉદય નવા કર્મ બાંધે એથી વધારે વેદના બાંધે. ઉત્પન્ન થઈ હોય વેદના રોગથી હોય એથી વધારે રોગને બાંધે, પીડાને બાંધે. નવા કર્મમાં જ્ઞાનીને નવા કર્મ બંધનનું કારણ થતું નથી. એવા પરિણામમાં બે વચ્ચે મોટો ફેર પડે છે અને એ એક બહુ મોટી વાત છે. જીવને દુઃખમાંથી છૂટવા માટેની આ બધી વાતો છે. કોઈ રીતે જીવ દુઃખમાંથી છૂટે, દુઃખમાંથી છૂટે અને સુખી થાય.
વાસુદેવ શ્રીમંદર ભગવાન જય પરમ કૃપાળુ શ્રી કાન સુરદેવ.